නමෝ අරිහන්තං නමෝ තේ ධානම් නමෝ ආයියම් නමෝ උවචයම් නමෝ යෝයේ සබ්බතාහුනම් මංගලම් භගවාන වීරෝ මංගලම් ගෞතමෝ ගයි මංගලම් කුන්ද කුන්දාරයෝ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો આપણો સ્વાધ્યાય ચાલે છે એમાં આપણે દસમા મોક્ષ માર્ગ અધિકાર એમાં આપણે ગુણસ્થાનની ચર્ચા ચાલુ છે. એમાં આપણે પાંચમા ગુણસ્થાન સુધી ચર્ચા થઈ છે, ક્વેશ્ચન નંબર 214 સુધી. એની આગળ આપણે આજે ચર્ચા કરશું, થોડું રિવિઝન લઈએ અને પછી આગળ છઠ્ઠું સાતમું ગુણસ્થાન આજે આપણે જોશું. ગુણસ્થાન કોને કહે છે બોલો મનીષભાઈ, ગુણસ્થાન કોને કહેવાય? પરિભાષા કોઈને ખ્યાલ છે? હા બોલો આંટી. હા બહુ સરસ, બહુ સરસ. જીવના મોહ અને યોગ એના તારતમ્ય રૂપ પરિણામ, તેને ગુણસ્થાન કહે છે. 14 ગુણસ્થાન ના નામ કોઈને યાદ છે? બહુ સરસ, બોલો આગળ. અભિરત સમ્યક્ત્વ, અપૂર્વકરણ, બરાબર હૈ? બોલી, બહુ બઢિયા, વેરી ગુડ આંટી, વેરી ગુડ. જો 14 ગુણસ્થાન ના નામ યાદ રાખવા બહુ ઈઝી છે. સૌથી પહેલું નિત્યાત્વ. નિત્યાત્વ કેવી રીતના યાદ રહે? કેમ કે આપણે બધા નિત્યાત્વમાં જ છે એટલે યાદ તો રહી જાય ને, ઈઝી છે. પહેલું નિત્યાત્વ. પછી બે જોડકા કયું છે? સાસાધન અને મિશ્ર. આ બે અલગ ગુણસ્થાન છે એટલે એને યાદ રાખવા ઈઝી છે, સાસાધન મિશ્ર. પછી બીજા બે જોડકા કયા છે? અવિરત સમ્યક્ત્વ, દેશવિરત સમ્યક્ત્વ. પછી પાછું જોડકું કયું છે મુનિરાજોનું? પ્રમત સંયક, અપ્રમત સંયક. એના પછી, એના પછી પાછા બે, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ શ્રેણીના ગુણસ્થાન, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. પછી એક અલગ પાછું આવે છે સૂક્ષ્મ સાંકરણ. એના પછી ઉપશાંત મો, ક્ષીણ મો, અને સયોગ્ય બી, અયોગ્ય. 14 ગુણસ્થાન આપણે જોયા. હવે જો આમાં આપણે જોયું કે જીવના મોહ અને યોગ એના તારતમ્ય, તારતમ્ય એટલે શું? હીનાધિક પરિણામ, ઓછા અથવા વધારે. તો મોહના ઓછા અથવા વધારે પરિણામ અથવા યોગના ઓછા વધારે પરિણામ, એનાથી ગુણસ્થાનોની રચના થાય છે. તો જે 14 ગુણસ્થાન જોયા એમાં પહેલા 12 ગુણસ્થાન સુધી મોહના પરિણામોની તારતમ્યતા છે ને, 1 થી 12 મોહના પરિણામ બદલાય છે અને 13 અને 14 માં યોગ બદલાય છે. 1 થી 12 માં પણ, મોહમાં પણ 1 થી 4 સુધી જે દર્શન મોહનીય છે એની સામે જીવના શ્રદ્ધાના પરિણામ ચેન્જ થાય છે. એટલે કાં તો શ્રદ્ધા વિપરીત છે કાં શ્રદ્ધા સમ્યક છે. અને એના પછી 4 થી લઈને 12 સુધી ચારિત્ર મોહનીયના પરિણામ એટલે એની સામે જીવના ચારિત્રના ભાવની તારતમ્યતા છે. એટલે કાં તો ચારિત્ર નથી કાં છે, બરાબર? કાં તો નથી કાં છે, એમ કરીને ઓછું વધારે, ઓછું વધારે એમ કરીને જીવમાં ચારિત્રની વૃદ્ધિ થાય છે. એ રીતે આ ગુણસ્થાનોની રચના થાય છે, બરાબર? હવે આપણે 1 થી 4 ગુણસ્થાનમાં પહેલા શું જોયું હતું કે જીવના શ્રદ્ધાના પરિણામ બદલાય છે. તો જ્યાં શ્રદ્ધા વિપરીત છે એ મિથ્યાત્વ ગુણસ્થાન છે. શ્રદ્ધા વિપરીત છે તો મિથ્યાત્વ ગુણસ્થાન છે. અને એની સામે કયા કર્મનો ઉદય છે? જીવને દર્શન મોહનીય મે ભી કોણ સા? મિથ્યાત્વ. દર્શન મોહનીયમાં પણ મિથ્યાત્વ કર્મનો ઉદય ચાલુ છે અને આ બાજુ જીવને વિપરીત શ્રદ્ધાનું પરિણામ થાય છે. એટલે જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે. અચ્છા, એના પછી જીવ પહેલાથી કયા ગુણસ્થાનમાં જાય? પહેલાથી ચોથા ગુણસ્થાનમાં જાય, પહેલાથી બીજામાં જાય, બીજાથી ત્રીજામાં જાય, એવું ન બને. આમાં નંબર વાઇઝ સિક્વન્સ નથી, થોડા અમુક નિયમો થોડા જુદા છે. તો પહેલાથી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો સીધો ચોથામાં જાય, કેમ કે શ્રદ્ધાના પરિણામ એવા જ છે, કાં તો મિથ્યા છે કાં સમ્યક છે, કાં તો મિથ્યા છે કાં સમ્યક છે. તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ચોથા ગુણસ્થાનમાં જીવ જાય. ચોથા ગુણસ્થાનમાં કેટલા ટાઈપના સમ્યક્ત્વ આપણે જોયા હતા? ત્રણ. કયા ત્રણ? સૂચિ બે. ઔક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ. ઔક્ષમિક સમ્યક્ત્વમાં શું પરિસ્થિતિ બની હતી? શું પરિસ્થિતિ બની? જીવે પોતાના પુરુષાર્થથી જયારે સાધના કરી ત્યારે કર્મમાં કેવી રીતના ફેરબદલ થઈ? કે જે મિથ્યાત્વની એક પ્રકૃતિ જો અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય તો, અથવા સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વની ત્રણ, જે દર્શન મૌનીની ત્રણ પ્રકૃતિ બધાને ઉપશમિત કરી, અને જયારે પ્રકૃતિને ઉપશમિત કરી એનો ઉદય જ ન આવ્યો તો સામે જીવને કેવા પરિણામ થયા? કે જીવને ઔક્ષમિક સમ્યક્ત્વના પરિણામ થયા. એ ઉપશમ સમ્યક્ત્વ થયું. બીજું ક્ષાયિક સમ્યક્ત્વ કેવું હોય? કે ત્યાં સામે જે દર્શન મૌનીયની જેટલી પણ પ્રકૃતિ છે, એક છે, બે છે કે ત્રણ છે, બધાનો ક્ષય જ કરી નાખ્યો, એટલે એનો કોઈનો સત્તા જ નથી, તો ઉદય કેવી રીતના આવશે? ઉદય નહીં આવે તો જીવને કેવા પરિણામ છે? એકદમ શુદ્ધ સમ્યક્ત્વના પરિણામ, બરાબર. અને ત્રીજું ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, એમાં આપણે શું જોયું હતું? ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં જીવના પરિણામ કેવા છે? જીવના પરિણામ કેવા છે? સમ્યક્ત્વ વાળા તો છે, પણ એમાં થોડોક દોષ લાગે છે. કયો દોષ લાગે છે? ચલ, મલ અને અગાઢ દોષ કહેવાય છે. એટલે જીવના પરિણામ જે સમ્યક્ત્વ તો રૂપે છે જ, એને શ્રદ્ધા તો સાચી છે, પણ એમાં થોડું જ મલિનતા લાગે છે. અચ્છા, સામે કર્મની શું પરિસ્થિતિ છે? જો કર્મમાં સૌથી પહેલા જયારે ઔક્ષમિક સમ્યક્ત્વ થયું ને, તો દર્શન મૌનીયના ત્રણ ટુકડા થઈ ગયા હતા. એ ત્રણ ટુકડામાં આપણે શું જોયું હતું? કે મિથ્યાત્વ કર્મના પરમાણુ છે એનો જ અનુભાગ ઓછો થઈ થઈને સમ્યક મિથ્યાત્વ થયું, અને એમાંથી પાછું સમ્યક પ્રકૃતિ થયું. સમ્યક પ્રકૃતિમાં હવે જે દર્શન મૌની એટલે મિથ્યાત્વની એ જે વિપરીતતાની સત્તા એટલી હીન થઈ ગઈ કે હવે હૃદય પણ ચાલુ હોય તો પણ જીવને સમ્યક્ત્વ રહી શકે છે. એટલે દર્શન સમ્યક પ્રકૃતિ એવી પ્રકૃતિ છે કે એનો ઉદય હોતા પણ જીવનો સમ્યક્ત્વનો ઘાત થતો નથી, પણ સમ્યક્ત્વમાં દોષ લાગે છે. તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં શું થયું? કે આ ત્રણ પ્રકૃતિઓમાંથી સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે. મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વનું શું છે? હા, ઉદયાભાવી ક્ષય છે. એટલે કે સત્તામાં તો છે, પણ એ જ સમયે એની પ્રકૃતિઓનું કન્વર્ઝન થઈ જાય છે સમ્યક પ્રકૃતિમાં, અને એનો ઉદય કેવી રીતના આવે છે? કે સમ્યક પ્રકૃતિના રૂપે ઉદય આવે છે, બરાબર. એટલે જે તીવ્ર કર્મ છે એનો ઉદય નથી આવતો, મંદ પ્રકૃતિનો ઉદય આવે છે. અને ફ્યુચરમાં છે એ બધી સત્તાઓ હજી પડી છે, એમ કરીને જીવને કર્મનો ક્ષયોક્ષમ થાય છે. કર્મનો ક્ષયોક્ષમ થાય ત્યારે સામે જીવના જે પરિણામ છે એને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે, બરાબર. તો પહેલા ગુણસ્થાનમાંથી જીવ ચોથા ગુણસ્થાનમાં ગયો. હવે સૌથી પહેલી વાર એને ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું હતું ત્યારે જે અંતર્મુહૂર્તનો કાળ હતો એમાં જયારે છ આવલી બાકી હતી ત્યારે શું થયું જીવને? કે આ સામે અનંતાનુબંધી પ્રકૃતિઓ છે ને, એનો એકનો ઉદય આવી ગયો. જો જયારે જીવને ઔક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ ત્રણમાંથી કોઈ પણ સમ્યક્ત્વ થાય અને જીવ ચોથા ગુણસ્થાને હોય તો એને અનંતાનુબંધી ચાર કર્મ છે ને, ક્રોધ, માન, માયા, લોભ, એનો ઉદય થવાનો પણ બંધ થઈ જાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનનો ઉદય થતો હતો, ચોથા ગુણસ્થાનમાં પહોંચ્યા એટલે એનો ઉદય બંધ થઈ ગયો. પણ આ ઔક્ષમિક સમ્યક્ત્વની એક સ્પેશિયલ મુમેન્ટ છે જે એનો લાસ્ટ પાર્ટ હોય, જયારે છ અવળીનો કાળ બાકી છે, ત્યારે શું થયું કે હજી મિથ્યાત્વનો ઉદય આવ્યો નથી, સમ્યક્ત્વનો ઉદય ચાલુ છે. એટલે કે અત્યારના સમ્યક્ત્વના પરિણામ ચાલુ છે, પણ અચાનક અનંતાનુબંધીનો ઉદય આવી જાય તો જીવ કયા વનસ્થાનમાં જાય? તો જીવ સેકન્ડ સાતાદન ગુણસ્થાનમાં જાય છે. સાતાદન ગુણસ્થાનમાં જાય તો શું થાય જીવને? કે જો જીવ સમ્યક્ત્વના પરિણામ છે, મિથ્યાત્વના પરિણામ નથી, પણ જે સમ્યક્ત્વ છે એવું પહેલા શુદ્ધ હોવું જોઈએ એવું પણ નથી, કેમ કે સામે અનંતાનુબંધીનો ઉદય ચાલુ છે. એટલે નથી સમ્યક્ત્વ અને નથી મિથ્યાત્વ, એટલે કોઈ એવી જ વચ્ચેની અવસ્થા છે જેમાં તમે એને મિથ્યા દ્રષ્ટિ ન કહી શકો, પણ એને હવે સમ્યક દ્રષ્ટિ પણ ન કહી શકો. તો એને સાસાદન ગુણસ્થાન કરીને બીજું નામ આપ્યું છે. જો કર્ણાનિયોગની વિશેષતા અને દ્રવ્યાનિયોગની એવી વિશેષતા, દ્રવ્યાનિયોગમાં શું થાય કે એક મિથ્યાત્વ કર્મમાં મિથ્યાત્વના પરિણામ ગયા, રાગ દ્વેષના પરિણામ ચાલુ પણ છે, તો પણ શું કહેવાય કે જ્ઞાનીને કર્મ બંધ થતો જ નથી. જ્ઞાની તો હવે ભાવ મુક્ત છે એમ કહી દેવામાં આવે, કેમ કે સમ્યક દર્શન થયું ને, હવે બાકી બધું માઇનર છે ને, ઇગ્નોર ઇગ્નોર, એ ગૌણ છે એમ. આ મુખ્ય હતું એટલું ગૌણ છે એને ઇગ્નોર કરો. કર્ણાનિયોગમાં એવું ગૌણ કરવાની પદ્ધતિ જ નથી. એટલે કોઈ પરિણામ જો એક સમય માટે પણ થાય ને તો એનું પણ કાઉન્ટિંગ કરવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એક સમય આ બીજું ગુણસ્થાન છે ને, કાં તો મેક્સિમમ છ અવધિ અથવા મિનિમમ એક સમય માટે પણ થઈ શકે, અને જો એક સમય માટે પણ થાય તો કાઉન્ટ થાય કે જો આ જીવ ચોથામાંથી બીજામાં ગયો, ઇધર ચોથામાંથી બીજામાં ગયો, બીજામાંથી પહેલામાં ગયો. ખ્યાલ આવે છે? ચાલો, તો પહેલા ગુણસ્થાનમાંથી ઔક્ષમિક સમ્યક્ત્વ કરીને ચોથામાં ગયા હતા, ત્યાંથી બીજામાં આવ્યા, અને બીજા ગુણસ્થાનથી ડેફિનેટલી નીચે મિથ્યાત્વમાં જ આવે છે. બરાબર, આ તો થઈ આપણી સેકન્ડ ગુણસ્થાનની વાત. હવે જો કોઈ જીવે કાં તો ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું, કાં તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું, એની સત્તામાં પેલી ત્રણ પ્રકૃતિઓ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, ત્રણે ત્રણ છે. હવે એને ઉદય કોનો ચાલુ છે? કાં તો સમ્યક પ્રકૃતિનો ચાલુ છે, જો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ હોય તો. બરાબર, અને ઔક્ષમિક સમ્યક્ત્વ હોય તો કોઈનો ઉદય નથી. બરાબર, એવી સિચ્યુએશનમાં જો આ વચ્ચેની પ્રકૃતિ છે સમ્યક મિથ્યાત્વ, જો એનો ઉદય ચાલુ થઈ જાય, સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ થાય તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વમાં રહે, મિથ્યાત્વનો ઉદય આવી જાય તો મિથ્યાત્વમાં વહે જાય, પહેલા ગુણસ્થાનમાં આવી જાય. પણ જો મિશ્રમોહનીય પ્રકૃતિ છે એનો ઉદય ચાલુ થાય તો જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. બરાબર, ત્રીજા ગુણસ્થાનની પણ આવી સ્પેશિયલ ક્રાઇટેરિયા છે. ત્રીજા ગુણસ્થાનમાં જો મિશ્ર મૌનિયનો ઉદય આવે તો જ જીવ ત્રીજામાં આવે છે. અચ્છા, સેકન્ડ ગુણસ્થાનનો ટાઈમ શું જોયો હતો? એક સમયથી લઈને છ અવધિ સુધી. ત્રીજા ગુણસ્થાનનો ટાઈમ ઇઝ મિનિમમ અંતર્મુહૂર્ત, એટલે મોટો કાળ છે સેકન્ડ કરતા. અંતર્મુહૂર્ત સુધી તો આવે છે, મેક્સિમમ કેટલો? મેક્સિમમ પણ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તથી વધારે ત્રીજામાં રહે જ નહીં. જેવી રીતના આપણે ઉપરના માળ પર છીએ, હવે નીચેના માળ પર જવું હોય તો શું કરીએ? દાદરા ઉતરવા પડે ને, દાદરા ઉતરીએ છીએ તો દાદરા ઉતરતા જે મિનિમમ ટાઈમ લાગે એ ઉતરવાનો કાળ છે, એના પછી આપણે ક્યાં પહોંચશું? નીચે જ પહોંચશું ને. ઉપરના ગુણસ્થાનમાં હતા, પરિણામ પડ્યા અને જીવ બીજા ગુણસ્થાનમાં આવ્યો, ખ્યાલ આવે છે? તો એ સાસાદન ગુણસ્થાનમાં આવ્યો. સાસાદન પછી ક્યાં જશે? કે નીચે જ જશે, પહેલામાં જ આવશે. પણ હવે ઘણીવાર શું થાય, આપણે લિફ્ટ લઈએ તો હજી આપણે બટન દબાવીએ, એની પહેલા કોઈ બીજું બટન દબાવી દે તો શું થાય? કે તમે ઉપર પણ જઈ શકો, નીચે પણ જઈ શકો. ખ્યાલ આવે છે? તમને ખબર ન હોય ક્યાં જશો, ઉપર જાઓ નીચે બી જાઓ, એવી જ રીતે આ ઉદાહરણ બહુ દૂર છે સમજવા માટે, પણ એવી જ રીતે જીવના પરિણામ જયારે ચોથા ગુણસ્થાન થી પડી જાય અને મિશ્ર મૌનિય નો ઉદય આવે અને સમજો થર્ડ ગુણસ્થાન પર પહોંચી ગયા, તો થર્ડ ગુણસ્થાન થી જીવ કાં તો પાછો પોતાનો પુરુષાર્થ વધારીને પાછો ફોર્થ ગુણસ્થાનમાં આવે છે, અથવા જો પુરુષાર્થહીન થઈ જાય તો પહેલા ગુણસ્થાનમાં આવી જાય. ખ્યાલ આવ્યો? આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આપણે ચાર ગુણસ્થાન જોયા. આ ચાર ગુણસ્થાનમાં વેરિએશન કોનું થયું? કોનું થયું? જીવના શ્રદ્ધાનું વેરિએશન. શ્રદ્ધા એટલે માન્યતા. બહારમાં, બહારના દ્રષ્ટિકોણથી કોઈ બીજો જીવ એને જુએ તો એને કઈ ફરક ન દેખાય. અંદર પરિણામમાં શું ચાલુ છે, ક્યાં કયા ગુણસ્થાનમાં બેઠા. આ જીવ જેવી રીતના ગુરુદેવશ્રીનો ફોટો છે, ધ્યાન મુદ્રામાં છે ને. હવે ધ્યાન મુદ્રામાં અંદર કયા ગુણસ્થાનમાં છે કેવી રીતે ખબર પડે? કાં તો ચોથા ગુણસ્થાનમાં હોય. ચોથા ગુણસ્થાનમાં એક ઓલું તમારી સમ્યક પરિણતિ છે પણ શુદ્ધ ઉપયોગ નથી. અને એ શુદ્ધ ઉપયોગમાં હોય તો એ કેવી રીતના ખબર પડે? ખ્યાલ આવે ને? ચોથાના ચોથામાં જ રહે પણ તો એ શુદ્ધ ઉપયોગમાં છે ને બહાર છે, કેવી રીતના ખબર પડે? ન ખબર પડે. કોઈ બીજો જીવને, હવે જ્ઞાની ધર્માત્મા હોય, એ જ્ઞાની ધર્માત્મા તો સામેવાળા જીવની વૃત્તિ જોઈને જાણી શકે કે ભાઈ આ સમ્યક શું છે કે એવું ગુરુદેવ શ્રી કહેતા હતા, જાણી શકે, એ ખબર પડી જાય. કેમ કે શ્રદ્ધા શું છે, કઈ જાતની વાતચીત કરે છે, કેવો અંતરમાં ઉપયોગ એનો જાય છે. પણ બાકી તમે ખાલી બહારની વૃત્તિ જોઈને ન કહી શકો કે અંદર શ્રદ્ધાના શું પરિણામ ચાલે. શ્રદ્ધા છે ને સૂક્ષ્મ પરિણામ છે. જીવને જ્ઞાન, જીવનું લક્ષણ જ્ઞાન કેમ કહેવાય છે ખબર? જીવનું લક્ષણ જ્ઞાન કહેવાય ને, કેમ કે જ્ઞાન પ્રગટ છે. જ્ઞાન પ્રગટ છે. આપણે સામેવાળા જીવને એ જાણી શકે છે એમ પણ કઈ એમ ખબર પડી જાય આપણને કે આ જીવ આમાં જીવ છે. કીડી આવી હોય અંદર જીવ છે કે નહીં કેવી ખબર પડે? કે ભાઈ એ હલનચલન કરતું હોય તો એનાથી ખબર પડે કે અંદર જીવ છે અને એનામાં જાણવાની શક્તિ હજી છે. અથવા આપણે ઘણી વાર પણ કંઈક ટચ કરવા જઈએ અને ટચ કરીએ એવું દોડવા લાગે એટલે હા ખબર પડી કે ભાઈ અંદર જીવ છે, એને હજી સ્પર્શનું જ્ઞાન એને થાય છે. થાય છે કે નહીં એવી રીતના આપણને ખબર પડે ને? જ્ઞાન પ્રગટ છે. શ્રદ્ધા જે પ્રગટ નથી. સામેવાળો જે પર્સન શું માન્યતા ધરાવે છે એ તમે કહી ના શકો. કોઈ ટેરરિસ્ટ હોય, કોઈ ટેરરિસ્ટ, હવે કઈ આ તો ન્યૂઝમાં આવે એવું બધું ન હોય, કઈક બધું ટેરરિસ્ટ આમ દાઢીબાડી વગાડીને જ આવે ને એવું બધું, તમને આમ સાદો શર્ટ પેન્ટમાં માણસ દેખાય શું ખબર પડે અંદર એના શું વિચાર ચાલે? ખ્યાલ આવે છે કે આ અમેરિકામાં આટલું સાંભળ્યું હશે ને કે કોઈ જાય માણસ ગન નીકાળીને સ્કૂલમાં જઈને ધડધડધડ શૂટ કરી નાખે 10-15 છોકરાઓ. એ કઈ દેખાવામાં કઈ જુદા ના દેખાતા હોય માણસો, પણ અંદર એના શું વિચાર ચાલતા હોય કે તે ખબર પડે અંદર એની શું માન્યતા છે. ખ્યાલ આવે છે ને? શ્રદ્ધા એ અંતરની વસ્તુ છે, ખબર નથી પડતી બહાર. બરાબર? જો હવે આપણે થોડું શિફ્ટ કરીએ. હવે જયારે જીવ ચારિત્રમાં પરિણામન કરે છે, એ ચારિત્રનું પરિણામન બહાર દેખાય છે. ખ્યાલ આવ્યું કે જેમ જેમ જીવનું ચારિત્ર એટલે કે એની વિતરાકતા વધતી જાય છે, એને અનુસાર જીવને બહારમાં પણ ઓટોમેટિકલી એવા ચેન્જીસ દેખાય છે. એટલે જ્યારે હવે જીવ ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનમાં જાય છે, તો જેમ જેમ એમનું ચારિત્ર વધતું જાય છે એમ એમ બહારમાં જીવને હવે ફેરફાર દેખાતા જાય છે. જે કોઈ પ્રાથમિક ભૂમિકામાં જીવ હોય ને, અથવા કોઈ અન્ય ધર્મી હોય અને આપણે જૈન વ્યક્તિને ઇવેલ્યુએટ કરે, અથવા આપણે પણ પ્રાથમિક ભૂમિકામાં હોય તો આપણને શું થાય? ક્યારે હજી તો હું એવો જ દેખાઉં છું એમ, હજી તો મેં કાંઈ છોડ્યું નથી, હજી તો મેં કાંઈ છોડ્યું નથી, હજી તો મેં કોઈ વ્રત લીધા નથી, હજી તો મેં કંઈ ઉપવાસ કર્યા નથી, હજી તો મેં આમ ધ્યાનમાં બેઠું તો કાંઈ ધ્યાન રહેતું નથી, હજી તો મગજ આમાં ભમે છે. આ કઈ આ જે બધી ભૂમિકા છે કોની છે? આ બધી ભૂમિકા ચારિત્રની છે. ખ્યાલ આવે ને? એ બધી આગળના ગુણસ્થાનોની ભૂમિકા છે. જે આપણે બેઝિક શ્રદ્ધા પહેલા બદલવાની છે એના લક્ષણો આ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ ઇવન આપણે જે જૈન ધર્મ પાળે છે, આ જો ધ્યાનથી સમજો, જે જૈન ધર્મ પાળે છે, ગુરુદેવજીનું તત્વ સાંભળે છે અને સમ્યક તો પ્રગટ કરવાનો પુરુષાર્થ પણ કરે છે, એવા જીવને પણ અંદર અંદર ક્યાંક ભૂલતું રહી જાય છે, અરે હજી મારા પરિણામ તો સુધરતા નથી. ખ્યાલ આવે ને? હજી તો મને એવો જ ગુસ્સો આવે છે, હજી તો જો મને મન થઈ જાય છે આ વસ્તુ ખાઈ લો, આ આમ કરી લો, હવે મન થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે, આ બધા તો ચારિત્રની અસ્થિરતાના પરિણામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ગુરુદેવજી કહેતા હતા ને કે સૌથી પહેલામાં પહેલું કરવા લાયક પગથિયું હોય તો તું પરમાત્મા છે એમ નક્કી કર, તું પરમાત્મા છે એમ નક્કી કર. આ નક્કી કરવું એ શ્રદ્ધાનું કામ છે. નિર્ણય કરવો, નક્કી કરવું, નિર્ણય કરવો એ શ્રદ્ધાનું કામ છે. અને એકવાર એ થઈ જશે પછી જીવને ઓટોમેટિકલી અંદરમાં એટલી મજા આવશે કે એને ઓટોમેટિકલી અંદરમાં જ લીન રહેવાના પરિણામ આવશે. હવે જ્યાં અંદરમાં પરિણામ એવા આવશે તો ઓટોમેટિકલી એને વૈરાગ્ય વધશે અને પછી બહારના બધા ચેન્જીસ દેખાશે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ વસ્તુ બહુ સમજવી જરૂરી છે, આ ગુણસ્થાનને સમજવાનો ફાયદો. જો ગુણસ્થાનને વ્યવસ્થિત ન સમજ્યા હોય તો આપણે એવી દિશામાં પુરુષાર્થ કર્યા કરીએ જે આગળની ભૂમિકાનું કામ છે, અત્યારની આપણી ભૂમિકાનું કામ નથી. આ ખ્યાલ આવે છે કે નહીં બધાને? ચલો, જો હવે આપણે આગળના ચારિત્રના ગુણસ્થાનોનું રિવિઝન કરીએ છીએ. જો થોડો આપણે લખીને જોઈએ, જો અત્યાર સુધી આપણે મોહ કરવાના બે વેગ જોયા, એક છે દર્શન મોહ અને એક છે ચારિત્ર. અત્યારે કર્મની વાત ચાલે છે, ધ્યાન સમજો. આ કર્ણનિયોગનો વિષય એવો છે કે ક્યારેક કર્મની વાત ચાલે છે, ક્યારેક જીવોના પરિણામોની વાત ચાલે, અને ઇન્ટરચેન્જેબલી યુઝ થાય, કેમ કે કર્મને અને જીવના પરિણામોને નિમિત્ત નૈમિત સંબંધ છે. એનો મતલબ એમ નહીં કે કર્મ જીવને નહીં કરાવે છે, કે જીવ કર્મને નહીં કરાવે છે. ચાલે ને? એ માન્યતા આપણે દ્રઢ કરી બ્રહ્મનિયોગના સ્વાધ્યાય છે. હવે એનાથી એડવાન્સ ભણીએ છીએ તો પાછળનો વિચાર ન કરો. ચાલે ને? જો હવે આ કર્મની વાત છે, દર્શન મુનિ ચાલે છે. દર્શન મુનિ આપણે ત્રણ જે જોઈ લીધા હોય, વિષયાત્મક, સમ્યક વિષયાત્મક અને સમ્યક પ્રતિવિષયાત્મક. હું ડિટેલ પણ નથી લખતો. ચાલો હવે આપણે ચારિત્ર મુનિની વાત કરવાની. ચારિત્ર મુનિમાં ચાર તો ચોપડીઓ છે, અનંતાનુબંધી, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોગ. અને આ નવ નવ કશાય, નવ કશાય એમાં હાસ્યા રશિયા રજુ શોભભાઈ ગુપ્તા પર ત્રણ હતા નવે. હવે જયારે જીવને વિદ્યાપામાં ઉઠાય છે, વિદ્યાત્મ છે તો પહેલા ગુણસ્થાન, સમ્યક વિદ્યાત્મ પ્રકૃતિ છે તો ત્રીજા ગુણસ્થાન, સમ્યક પ્રકૃતિ છે તો ચોથા ગુણસ્થાન. બરાબર? હવે સપોઝ આશ્રમમાં કોઈ નથી, ખાલી અનંતાનું બંધી ઉદય છે તો સેકન્ડ માસ્ટર, નહીં તો ફર્સ્ટ માસ્ટર. બરાબર? જો આમાંથી નિત્યાત્મ ઉદય હોય અને અનંતાનું બંધી હોય તો ફર્સ્ટ માસ્ટર, અને આ ત્રણે માંથી કોઈનો ન હોય અને અનંતાનું બંધી નો હોય તો સેકન્ડ માસ્ટર. હજુ બરાબર છે? હવે આગળની વાત કરીએ. જો હવે જયારે જીવ ફોર્થ ગુણસ્થાનમાં છે તો ફોર્થમાં સાચો એને કોઈનો ઉદય નથી તો ક્ષાયી સમ્યક થશે, સાચો એને કોઈનો ઉદય નથી અને ઓપ્શનિક સમ્યક થશે. અથવા હમણાં આપણે શાયોસ્ટમિક સમ્યકનો વાળો કેસ લઈએ છીએ તો એને સમ્યક પ્રકૃતિનો ઉદય છે. બરાબર? એની સાથે ફોર્થ ગુણસ્થાનમાં બીજા કયા કયા ઉદય છે? તો અપ્રત્યાખ્યાનનો ઉદય છે, પ્રત્યાખ્યાન, સંજોગ. નો પ્રત્યાય હમણાં આપણે જોતા નથી, કેમ કે એમાં છે ને એમાં વ્યવસ્થા કેવી છે કે ખાલી ઉદયની ઇન્ટેન્સિટી ઘટતી જાય. અહીંયા શું થશે? એક એક કર્મ કપાતા જશે, ત્યાં ઉદયની ઇન્ટેન્સિટી ઘટતી જશે. ही दादाला कशी गोष्ट करू लागली. आज चौथं कोणाचं असेल? चौथा मात्र झाले ते सांगण्या प्रकृतीनं होऊन जायचं अप्रत्याख्यानावर प्रत्याख्यानावर सांगितलं बरोबर. शायद कमी बाबत केक लिहिले जेव्हा सपोज पाचवी कोणाचं सांगतो तो सुद्धा पाचव्या कोणाचं असतो त्याला आता जर संख्या प्रकृती उमदायची आहे કેમ કે શારીરિક વાળું કેસ આપણે લઈએ બરાબર. સામે હવે અપ્રત્યાખ્યાન ઉમેરી નથી અનંતાનું બંધી નો તો બોલ બરાબર. પ્રત્યાખ્યાન હવે સંજોલન ઉમેર છે બરાબર. હવે આગળ આવ્યા આપણે છઠ્ઠા સાતમા ગુણસ્થાન હજી શારીરિક શ્રમિક સમ્યક્તો વાળો કેસ લઈએ તો શું થશે? એને સમ્યક પ્રકૃતિ નો ઉમેર છે પછી આવે અનંતાનું બંધી નથી અપ્રત્યાખ્યાન નથી પ્રત્યાખ્યાન બી હવે નથી હવે ખાલી સંજોગન બરાબર. હવે જો આમાં શું થાય છે એક એક ચોકડી ઘટતી જાય એક એક કચાઈ ચોકડી ઘટતી જાય બરાબર. ઓકે હવે એક વાર આપણે શાહી સમય તો આવતી જોઈ લઈએ. શાહી સમય તો ચોથા ગુણસ્થાન શું વ્યવસ્થા છે? ત્યાં આ અકાળીનો ઉદય નથી બરાબર. આ વાત વ્યવસ્થા છે અનંતાનો બંધી નો ઉદય નથી. જો શાહી સમ્યક્ત્વ છે તો ધ્યાન આપજો શાહી સમ્યક્ત્વ છે એટલે અનંતાનો બંધી નો ઓલામાં ઉદય નહોતો અને શાહમાં શું થઈ જાય છે આમાં આખું બી સંયોજના થઈ જાય છે બરાબર. આ કલાક ચર્ચા કરી આવે કે બધી જેવી સત્તામાં અનંતાનો બંધી છે બધી બીજી પ્રકૃતિઓમાં વહી ગઈ અને એની એનો નાશ થશે. શાયુ શ્રમિકમાં એની પડી છે સત્તા ફ્યુચર બરાબર. પાંચમા ગુણસ્થાનમાં શાહી સમ્યક્ત્વ વાળા કેસમાં શું છે? કે આ અહીંયા એકેનો ઉદય નથી. આ બાજુ આ તો કેસ નહી અપ્રત્યાખ્યાના વર્ણીય સત્તામાં છે ભવિષ્યમાં છે પણ વર્તમાનમાં એનો ઉદય નથી અને આ બેનો ઉદય છે. જો આ થોડું અલગ સ્થિતિ કહે છે શાહી સમ્યક્ત્વમાં અનંતાનો બંધી ની જ સંયોજના થાય છે બાકી બધા સત્તામાં છે પણ એનું ખાલી ઈ સમયે ઉદય નથી અને બાકી ઉદય ઉદયમાં આવે. આગળ ખ્યાલ આવ્યો બધાને? શાહી સમ્યક્તિ મુનિ રાખે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હોય તો એમને એકે પ્રકૃતિનો ઉદય નથી દર્શન મોદીમાં એની આંખો છે જ નહીં આ બેના ઉદય છે અને સંયોજનનો ઉદય છે. આટલું ક્લિયર છે? ઓકે. હવે જો એક જરા આગળનો પણ ગેમ લઈ લઈએ આઠ નવ દસ અને અગિયાર અહીંયા લખ્યું એટલે તમને પ્રકૃતિનો ઉદય હવે નથી. કેમ કે હવે આઠ આ શ્રેણીના ગુણસ્થાનમાં ક્યારેય દર્શન મોદીના ઉદય ઉભા નથી એટલે બીજી ઓપ્શન થાય છે. ખ્યાલ આવે? બીજી વાર ઓપ્શન સમ્યક હોય છે એટલે એકે ઉદય નથી. ખ્યાલ આવે? પણ અત્યારે ખાલી સમજવા માટે ખ્યાલ હતું લીધો આઠ નવ દસ અગિયાર અહીંયા સંજોલનનો તીવ્ર ઉદય છે સાતમા છઠ્ઠા સાતમામાં સંજોલન તીવ્ર ઉદય છે સોરી ફરી છઠ્ઠામાં સંજોલનનો તીવ્ર ઉદય છે સાતમામાં સંજોલનનો મંદ ઉદય છે બરાબર. પછી આઠમામાં મંદસ્તર ઉદય છે નવમામાં મંદસ્તમ હવે ગુડ બેટર બેસ્ટ જે છે સ્વીટ સ્વીટર સ્વીટર અગર ઇટ ધેટ ઓફ લાઈફ ઓકે એની તો મંદ તીવ્ર સોરી તીવ્ર મંદ મંદસ્તર મંદસ્તમ દસમામાં સૂક્ષ્મ લોભ કહેવાય એટલે મંદસ્તમ થી પણ બહુ ઓછો એકદમ સૂક્ષ્મ લોભ બાકી છે એમાં પણ ખાલી લોભ જ બાકી છે ચતુર્થ ચાલે સંતુલન અખોર માન માયા લોભ તો બાકીના ત્રણ તો ગયા ખાલી લોભ જ બાકી છે. અને અગિયારમાં અગિયારમાં અહીંયા ક્રોસ આવી છે હવે કોઈ નો ઉદય નથી. કારણ અગિયારમાં એ ચાલીમાં ક્રોસ આવી છે કેમ કે હવે એક એક કર્મનો ઉદય નથી. જો સામે હવે નો કટાઈની શું વ્યવસ્થા છે? નો કટાઈમાં જેટલી ઇન્ટેન્સિટી અત્યારે સમજો કે પહેલા ગુણસ્થાનમાં છે પહેલા ગુણસ્થાનમાં એનો પણ સર્વગામી જેવો ઉદય છે તો જેમ જેમ આગળના ગુણસ્થાનોમાં જતા જાય છે એને ઉદય મંત્ર 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 કરતું જાય. આવી વ્યવસ્થા છે. હવે જો આ તો આપણે કર્મ ના એન્ગલ થી વાત કરીએ, પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા એ બધા ગુણસ્થાનો, પણ આ જે બધા ગુણસ્થાનો છે એ બધા કોનામાં ફેરફાર થઈ ગયો છે? મેં કન્યા પ્રકૃતિમાં તો ઉદય થઈ ગયો છે અથવા નથી, પણ મેં ફેરફાર એ ચારિત્ર ના ગુણસ્થાનોમાં થઈ રહ્યો છે. એટલે આપણે પહેલા વાત કરી હતી કે એક થી ચાર ગુણસ્થાન એ શ્રદ્ધા ના પરિણામ ના ગુણસ્થાન છે, અને ચાર થી બાર નું જે આપણે જોયું નથી પછી એ ચારિત્ર ના પરિણામ ના ગુણસ્થાનો છે. બરાબર. ઓકે, હવે એક બીજો પણ એંગલ આપણે જોઈ લઈએ, પછી આપણે બુક માંથી ડેફિનેશન વાત કરીએ. જો અત્યારના જેમ આપણે વાત કરીએ, જયારે જીવ પહેલાથી ચોથા ગુણસ્થાનમાં જાય છે ત્યારે બહારમાં કઈ ફેરફાર દેખાતો નથી, એની ફક્ત અંદર માન્યતા બદલાઈ જાય છે. ખ્યાલ આવ્યો કે? અને માન્યતા બદલાતા કેટલો ટાઈમ લાગે? એકાદ વર્ષ લાગે, બે પાંચ વર્ષ લાગે? અરે, ગુરુદેવ નો સ્વાધ્યાય સાંભળવો પડશે, ગુજરાતી ભાષા શીખવી પડશે, કેટલો ટાઈમ લાગે? હા, બસ અંતર મુહૂર્ત લાગે. એક સમય તો નહીં, અંતર મુહૂર્ત લાગે. સમ્યક નો કાળ અંતર મુહૂર્ત, એટલે અંતર મુહૂર્ત નો ટાઈમ લાગે. અંતર મુહૂર્તમાં જીવની શ્રદ્ધા વંચાઈ જાય છે, અને એની જે આખી જોવાની દ્રષ્ટિ છે જે અત્યાર સુધી બહારમાં જે હમણાં વાત કરી ને જયંતિબેન, કે આખું આખું વિષય તરફની ઈચ્છા છે, નિરંતર એવી ઈચ્છા બધા પદાર્થ તરફ ચાલ્યા કરે છે, એ અંતર મુહૂર્તમાં જ્યાં આત્માનો અનુભવ થયો, હવે એને બસ પોતાના આત્માના જ આનંદની ઈચ્છા છે, એના સિવાય બહારમાં કોઈ પદાર્થની ઈચ્છા રહેતી નથી, એટલું ફાસ્ટ ચેન્જ થાય છે. હવે એને આખી જોવાની દ્રષ્ટિ જ પડી જાય છે. ખ્યાલ આવે છે? એ આખું પરિણામ તો પહેલા એક થી ચાર ગુણસ્થાનમાં થયું, તો આગળના ગુણસ્થાનમાં હવે શું પરિણામ છે? હવે બહારની વાત છે, કર્મની વાત થઈ ગઈ. બરાબર. શ્રદ્ધામાં આપણે જોયું બહારમાં કઈ ચેન્જ થતું નથી, એક થી ચાર ગુણસ્થાનમાં. ચોથા થી લઈને બારમા ગુણસ્થાન સુધી હવે ચારિત્રના ચેન્જ થાય છે, તો ચારિત્ર તો જીવના પરિણામ છે, તો એમાં બહારમાં શું બદલાય છે? બહુ સરસ. જયારે જીવે સમ્યક તો પ્રગટ કર્યું, બરાબર, ચોથા ગુણસ્થાને છે સમ્યક તો જીવે પ્રગટ કર્યું, પણ હજી ચોથા ગુણસ્થાને છે એટલે અંદરથી એની માન્યતા તો બદલાઈ ગઈ. હવે એને ખ્યાલ છે કે મુનિ દીક્ષા જ લેવા લાયક છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ ભરત ચક્રવર્તી, ભરત ચક્રવર્તી નું આપણે અંતર પરિણામ સમજીએ ને તો આપણને એકચુઅલી ખબર પડે કે ભાઈ જ્ઞાની ધર્માત્મા કેવા હોય. એમને ખ્યાલ તો છે કે મુનિ દીક્ષા જ લેવા લાયક છે, એટલે એમને સામે જે રીતના ગુરુદેવશ્રી હતા, સામે કોઈ મોટા શેઠ આવીને બેસે, કોઈ રાજા આવીને બેસે, ઓલા ભાવનગરના દરબારમાં બધા આવીને બેસે, તો એને શું કહે? એ શેઠ, હા, જે શું કહેવાય, ઓલું કહે ને કે થોડું માંગે એ નાનું ભિખારી, વધારે માંગે એ મોટો માગણો. એટલે ગુરુ એ કોઈ જ્ઞાની ધર્માત્મા હોય એની નજરમાં એ પૈસાની શું કિંમત હશે? ખ્યાલ આવે છે ને? કહેવાનો મતલબ એ છે કે હવે એમને બાહ્ય પદાર્થની બાહ્ય વિષયોની કઈ ઈચ્છા નથી, પણ હવે એ જ ગુરુદેવ કોઈ મોટા એટલે કોઈ નાનો છોકરો પણ હોય અને ભણી કરીને આવે કે વિદ્વાન શાસ્ત્રી થયો હોય, તો એને કેવી રીતના કે અરે પંડિતજી આવો આવો, એને પંડિતજી કરીને બોલાવે અને અમને શું કે એ દેખ. એટલે એમને કિંમત તેની છે એ આપણે અહીંયા જાણો. ગુરુદેવશ્રીની કિંમત તેની હતી કે એ આ જે તત્વજ્ઞાન છે એની કિંમત છે. તત્વજ્ઞાન એટલે જ્ઞાનની પણ કિંમત નથી ખરેખર. ગુરુદેવની કિંમત તો અંદર આત્માના અનુભવની છે. ખ્યાલ આવે ને? ગુરુદેવ શ્રીમદજીને અથવા બીજા જ્ઞાની ધર્માત્માઓને મુનિરાજને કેવી રીતના કહે કે ભાઈ અમે તો એમના દાતાનો દાસ છે? કોઈ રાજાને એમ કહે કે અમે એમના દાતાનો દાસ છે? કેમ ન કે? કેમ કે એમને કિંમત તેની છે. એ કિંમત અંદરના વૈભવની છે. ખ્યાલ આવે? જ્ઞાની ધર્માત્માની કિંમત આની હોય છે. હવે ભરત ચક્રવર્તીની કિંમત તેની હશે? મુનિરાજ ને રોજ આહાર દાન કરવા જાય એમનો નિયમ, એના વગર પોતે આહાર ગ્રહણ ના કરે તો કેવી રીતના જાય મુનિરાજ ને આહાર દાન આપવા માટે ખબર છે? એ તમે ક્યાંય આમાં વાંચ્યો બહુ સરસ વર્ણન છે ગમતેશ વૈભવ હતો આપણે આદિપુરાણ, કે પોતે જેટલા પણ એના શૃંગાર ના ચિહ્ન કહેવાય બધું કાઢી નાખે પહેલા, ખાલી એક મોટી દુપટ્ટો આદિ પહેરીને જાય, પગ માંથી મોજડી આમ સોનાની મોજપેલું પહેરે, શું કહેવાય પાદુકા કહેવાય ને આપણે જે એકદમ ફ્લેટ હોય ચાકડી, હા સોનાની ચાકડી પહેરે, પણ મુનિરાજ ને આહાર દાન કરતી વખતે ઉઘાડા પડી જાય. હવે એમના મહેલ થી એમનો દરવાજો, આપણે હમણાં જોયું ને કે દેવોના નગર કેટલા મોટા હતા, તો ચક્રવર્તી નો મહેલ કેટલો મોટો હતો ઇમેજિન કરો. મને હમણાં જ કહેતા હતા, ખબર નહીં સાચું છે કે નહીં, કલ્પેશભાઈ કહેતા હતા કે કેમ 2 યોજન બાય 3 યોજન, આઈ ડોન્ટ થિંક એટલું હશે, પણ એનીવે એટલે મોટો ઘણો મોટો એમનો મહેલ. હવે એમના મહેલ થી મુખ્ય દરવાજા સુધી ઉઘાડા પગે ચાલતા જાય. પછી એમણે બધાને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપ્યું એ વખતે, મારી પાછળ કોઈએ આવવું નહીં, કોઈએ હવે ચામર કે એનું છત્રી ને કઈ જ રાખવું નહીં, એકે રાજચિહ્ન નહીં, પોતે સામાન્ય શ્રાવક થઈને જાય. અને મુનિરાજને આમ જાણે કોઈ મહાન જ્ઞાની ધર્માત્મા આવ્યા અમારે ત્યાં એમ કરીને પડગાવન કરીને પોતે ગયા. બોલો એને કિંમત તો નહીં ભરત ચક્રવર્તીના, ખ્યાલ આવે છે ને? એટલે અંદરની માન્યતાની આપણે ચર્ચા કરી રહ્યા છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે તો એની દ્રષ્ટિ કેવી હોય. આ તો થઈ આપણી શ્રદ્ધાની વાત, હવે જો ચારિત્રની વાત કરીએ જે આપ આગળના ગુણસ્થાનોની વાત છે એની ચર્ચા કરીએ. પહેલું ચોથું ગુણસ્થાન આપણે જોયું એ છે અવિરત સમ્યત્વ. અવિરત સમ્યત્વ એટલે અંદરથી માન્યતા તો છે કે આવું જ હોવું જોઈએ, પણ તો એ ચક્રવર્તી કેવા વૈભવમાં દેખાય છે કે હજી એ મહેલને છોડી શકતા નથી, હજી એમને અંદરથી ભાવ થાય છે તો રહે છે ને, કે અંદરથી આમ એકદમ મુનિરાજની જે વૈરાગ્ય થઈને રહેતા હશે એટલે એવું પણ ડિપિક્શન ન સમજવું જોઈએ આપણે. અંદરથી માન્યતા એ જુદી વસ્તુ છે, પણ એક એમને પોતાને ભાવ પણ થાય પાછો કે અરે આટલું સરસ ભોજન હે, ખ્યાલ આવે છે ને, આટલા સરસ આમ રાજ વૈભવ એ થવાનો વાંધો બી નથી. એ મારે કહેવું છે તમને કે દરેક ગુણસ્થાનોની એક ભૂમિકા હોય છે, જો સાંભળ્યો ધ્યાનથી, દરેકે દરેક ગુણસ્થાનની એક ભૂમિકા હોય અને એની અંદર રહેલા જીવોની પણ એ જ કેટેગરી હોય. જે જીવ જે ગુણસ્થાનમાં છે એને એનાથી આઉટસાઇડના પરિણામ ક્યારેય ન થાય. કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાં હોય તો એને એવા જ પરિણામ થાય, કોઈ જીવ પહેલા ગુણસ્થાનમાં હોય તો એને એવા જ પરિણામ થાય, ખ્યાલ આવે છે ને? એટલે આ તો હું આપણા પર અપ્લાય કરું હવે કે આપણને ઘણી વાર ટેન્શન થઈ જાય, જયારે મને આવા પરિણામ થઈ ગયું, મને આવું આમ થઈ ગયું, કે મને આજે તો બહુ જ સરસ પરિણામ, ત્યારે એટલી પૂજા સરસ કરી આપણે મજા આવી ગઈ, તો એ મજા આવી એ પણ પહેલા ગુણસ્થાનના પરિણામ છે, અને પેલા જે એકદમ ખરાબ ભાવ છે એ પહેલા ગુણસ્થાનના પરિણામ છે, ખ્યાલ આવે છે ને? કોઈ આમ આપણે હમણાં જ એક્ઝામ્પલ બન્યું એટલે માઇન્ડમાં આવે છે કે ઓલો અમેરિકામાં પેલો જઈને શૂટ કરી આવ્યો, હવે એને કેવા પરિણામ હશે? કઈ એને જીવ દયાના પરિણામ તો નહીં હોય ત્યારે, તો એ જે પરિણામ એને કર્યા એ કયા ગુણસ્થાનને કેટેગરીના છે? એ પહેલા ગુણસ્થાનના જ છે. પેલા કસાઈ હોય જે આટલા પ્રાણીઓને મારી નાખતા હોય અને નોનવેજ ને બધું ખાતા હોય, એને કયા ગુણસ્થાનના પરિણામ છે? એ પહેલાના જ છે. અને આપણે એકદમ અહિંસક આચરણ કરતા હોય, ભગવાનના પૂજા ભક્તિ કરવાના પરિણામ આપણને થાય. સપોઝ આપણે કોઈ પંચકલ્યાણાત્મક એવો દિવસ યાદ કરો, જૂના આખો દિવસ તમે એ કાર્યક્રમમાં જ છો અને તમને સવારના પૂજા ભક્તિ વિધાન અથવા આહાર દાન આપણે કર્યું મુનિરાજને, અને એમ કેટલા ઊંચા પરિણામ કહેવાય ને, કયા પડે કયું ગુણસ્થાનના પરિણામ છે? એ પહેલા ખ્યાલ આવે કે નહીં? ખરેખર તો જીવોના પરિણામો એની તારતમ્યતા આપણે જોવા જઈએ તો એવા અસંખ્યાત પરિણામો છે જુદા જુદા. હવે એ અસંખ્યાત એટલા સૂક્ષ્મ પરિણામ છે કે એક એકને ક્યાં સમજવા જઈએ એટલે આપણી તાકાત જ નથી સમજવાનું. એટલે બધાને ક્લબ કરીને આ પહેલું ગુણસ્થાન, આ બીજું ગુણસ્થાન, આ ત્રીજું એમ કરીને બનાવ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ તો થઈ ગયું આપણી શ્રદ્ધાની વાત અને ચારિત્રની વાત. હવે ચારિત્રમાં શું થાય છે? ચોથા ગુણસ્થાનમાં જીવને જરા પણ વ્રત લેવાનો ભાવ આવતો નથી. જેમ અંદરથી વૈરાગ્ય વધે છે, સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા શું છે? અંદરથી વૈરાગ્ય વધવું જોઈએ. એમને અંદરથી વારંવાર આત્માનો અનુભવ કરવાનો ભાવ થવો જોઈએ અને એમાં સ્થિરતા વધવી જોઈએ. જેમ જેમ એમાં સ્થિરતા વધે છે એમ એમ ઓટોમેટિકલી એમને બહારથી એવી પ્રતિમાઓ લેવાના ભાવ થાય છે. ભરત ચક્રવર્તીને ખબર હતી કે નહીં કે ઈદ ભવે મોક્ષ જવાનો છે? ખબર હતી કે નહીં કે નહોતી ખબર? ખબર હતી કે નહીં? તો પહેલા દીક્ષા કેમ ન લઈ લીધી? આદિનાથ ભગવાન તો તીર્થંકર હતા ને, થવાના હતા ને. તો 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય, 83 લાખ પૂર્વ એમ સમજો, 84 વર્ષનું આપણું આયુષ્ય હોય. આપણે ભગવાન થવાના છીએ અને 83 યર્સ એટલે આપણે ચિલ્ડ્રન કહેવાઈએ, યુથ કહેવાઈએ કે બુઢા કહેવાય, 84 યર્સનું આયુષ્ય, 83 યર્સ સુધી તો હજી રાજા જ છે. એમને ખબર નથી કે તીર્થંકર થવાના છે? તો પહેલા દીક્ષા લઈ લેવી જોઈએ ને. તો કમસે કમ થોડી પ્રભાવતા વધારે કરી હોત દિવ્ય ધ્વની દ્વારા. પહેલા કેમનો દીક્ષા લઈ લીધી? કેમ કે જો જ્યારે જેવા પરિણામ થાય ને એ દીક્ષા એમ ધડક દઈને એમ ના લઈ લેવાય. પહેલા એ જાતના તમારા અંતરના પરિણામ હોવા જોઈએ. એ જાતના અંતરમાં વૈરાગ્યના પરિણામ હોય, તમારો ઉપયોગ, શુદ્ધ ઉપયોગ કહેવાય ને, ઉપયોગ વારંવાર આત્મામાં ડૂબતો હોય. કેમ કે મુનિરાજનો તો દર અંતર મુહૂર્તમાં આત્માના અનુભવનો નિયમ છે. એ અંતર મુહૂર્તથી વધારે ટાઈમ થઈ જાય તો ગુણસ્થાન પડી જાય એમનું. ખ્યાલ આવે ને? તો એવી જો અંદરની ભૂમિકા ન હોય તો બહારથી મુનિ દીક્ષા લેવાનો ભાવ પણ થતા નથી. જેવી રીતના શ્રેણિક રાજા હતા ને, તો હતા ક્ષાયિક સમજીતી. મહાવીર ભગવાનના સમૂહ શરણમાં જ એમને ક્ષાયિક સમ્યક તો પ્રગટ થયો. તો એમણે સમૂહ શરણમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મને કેમ વ્રત લેવાના ભાવ નથી થતા? આ બધા મારી સામે આ જંબુ સ્વામી ને બધા મોક્ષે જાય છે. જંબુ સ્વામી તો પછી જાય, પણ એમ કે મારી સામે આટલા બધા ગણધર ભગવાન છે, આટલા બધા મુનિરાજાનો સંઘ છે, તો મને કેમ દીક્ષા લેવાના કે કોઈ વ્રત, ઇવન વ્રત લેવાના ભાવ કેમ નથી થતા? તો એમાં એવા નિયમો કે જેને હવે એમને સાતમી નરકનું આયુષ્ય ઓલરેડી પહેલા બંધાઈ ગયું હતું, તો જેને એવું નરકાદીનું આયુષ્ય બંધાયું હોય એને ઓટોમેટિકલી વ્રત લેવાનો ભાવ ન થાય. ચાલો હવે તો અલગ દિશા થઈ ગઈ. આપણે કહેવાનો ભાવ શું હતો કે જેને વ્રત લેવાના ભાવ થાય છે તો સૌથી પહેલા તો એની અંતરની એવી ભૂમિકા હોવી જોઈએ કે એને અંતરમાં એવો આત્માનો અનુભવ, આની ઉગ્રતા હોવી જોઈએ. ગુરુદેવશ્રી આપણને કહે કે સર્વાર સિદ્ધિના દેવ 33 સાગર સુધી એ ઓલી ધર્મચર્ચા આદિમાં જ લાગેલા હોય અને એની સામે સ્વયંભૂ રમણ સમુદ્રનો મહામચ્છ. મહામચ્છ 5મા ગુણસ્થાનમાં છે અને પેલા સર્વાર સિદ્ધિના દેવ 4થા ગુણસ્થાનમાં છે. વધારે સુખી કોણ? પેલો મહામચ્છ વધારે સુખી. અરે એ મહામચ્છ તો કયા વ્રત લે છે? એ પાણી બી ગળેલું ક્યાંથી એને મળતું હશે? દરિયામાં રહે છે તો એને એ કેવી રીતના વધારે સુખી? એને તો કોઈ વ્રત લીધા નથી. આ તો દેશ વ્રત ગુણસ્થાન નથી. દેશ વ્રત એટલે તમારે પ્રતિમાઓ લેવી પડે કે નહીં? લેવી પડે. જો એ 11 પ્રતિમા આપણે જોઈએ, દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા, પ્રસદોપવાસ પ્રતિમા, તો એમાં તમારે આગળની ભૂમિકાઓ તો લગભગ મનુષ્યની મુખ્યતાથી છે. પણ તમે આગળની જુઓ, પહેલા દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, તો તમે ખાલી દર્શનને દ્રઢ કરો છો, સમ્યક દર્શનને વધારે દ્રઢ કરો છો, તમે વ્રત લેવાના ભાવ કરો છો, એ બધા ભાવ તો અલગ ભાવ વચ્ચે પણ થઈ શકે. એને એની યોગ્યતા પ્રમાણે, એને એ જાતની તારતમ્યતા હોય છે, એને પણ એમાં વધારે ઉગ્રતા આવે છે. ખ્યાલ આવે છે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે જે જીવને અંતરના પરિણામોમાં વૈરાગ્યની વૃદ્ધિ થઈ હોય એને ઓટોમેટિકલી બહારમાં વ્રત લેવાનો ભાવ થાય છે. તો જીવ વ્રત લે છે તો ચોથા ગુણસ્થાનમાં અવિરતી હતા, એટલે આપણા જેવા જ દેખાય, કાંઈ ફરક ન હોય, એમાંથી હવે દેહ વ્રતિ થયા. પાંચમા ગુણસ્થાન, હવે દેહ વ્રતિમાં અલગ અલગ લેવલ્સ છે. એક એક લેવલ તમે વાંચો એટલે ખ્યાલ આવે, પણ જેમ જેમ આગળની ભૂમિકામાં જાય તો એમને ધીરે ધીરે કપડા બી છૂટતા જાય, પરિગ્રહ આદિ છૂટતો જાય, જે આરંભવાદી હોય, ધંધા આદિ હોય એ છૂટતું જાય, રાત્રિ ભોજન છૂટતું જાય, પછી બ્રહ્મચર્ય આદિ લેતા જાય, એ બધી એક એક પ્રતિમાઓ આગળ વધતા જાય, એને એમને બધું એમને થાય. અને જેવું હવે અંદરમાં એવું વૈરાગ્ય ઉત્પન્ન થયું કે નિરંતર આત્મામાં અનુભવમાં ડૂબેલા રહે છે, ખાલી સ્થિરતાને કારણે કન્ટિન્યુઅસ રહી શકતા નથી. અંદર મુદતમાં બહાર આવે, પાછા અંદર જાય, પાછા બહાર આવે, પાછા અંદર જાય. તો એવી ભૂમિકા મુનિ દશાની ભૂમિકા છે, અને એને અકોર્ડિંગલી સાથે બહારમાં કોઈ હવે પરિગ્રહ નથી, ઓટોમેટિકલી એમને મુનિ દશા આવે છે. ખ્યાલ આવે? તો ચારિત્રમાં જેમ જેમ અંદરમાં સ્થિરતા વધે છે, ચારિત્ર એટલે ખરેખર અંદરની સ્થિરતા, પણ આપણે એને કોરિલેટ કરી નાખ્યું વ્રતથી બહાર, એટલે હવે એવું મિસકન્સેપ્શન ફેલાઈ ગયો કે ભાઈ આને તો કઈ વ્રત લીધા નથી. ચાલો આપણે જો દેશ વ્રત સુધી આપણે પરિભાષા વાંચી હતી, ખાલી તે પરિભાષા આપણે વાંચી લઈએ, આપણું સાતમા ગુણસ્થાન સુધી ચર્ચા પૂરી થઈ ગઈ. 214 ક્વેશ્ચન છે, એક વાર ખાલી દેશ વ્રત નું વાંચી લઈએ. જો આ પરિભાષા આમાં આપી છે ને, બધી કર્મના એંગલથી જ આપેલી છે. આ પ્રશ્નોત્તરમાળામાં બહુ સ્થૂળતાથી ગુણસ્થાનોની ચર્ચા છે, અને એમાં ખાલી એક એક ગુણસ્થાનની એક એક પરિભાષા અને એક એક કર્મના એંગલથી છે. થોડુંક આપણે ડિટેલમાં સમજીએ, એવી થોડું વધારે ડિટેલમાં લઈએ. જો 214 પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયા લોભના ઉદયમાં જોડાવાથી, જો આ તમે ટિક માર્ક જોશો ને તો ઉદય તો એમને પ્રત્યાખ્યાન સંજ્વલન નો કશાય બધાનો જ છે, પણ જે સૌથી તીવ્ર કર્મ હોય ને એનું જ્ઞાન લેવાય કે એના ઉદયમાં જોડાય, કેમકે આ તીવ્ર ચોલું મંદ છે. ખ્યાલ આવે ને? તો જો પ્રત્યાજ્ઞાનાવરણ ક્રોધમાન માયારોગના ઉદયમાં જોડાવાથી, જોકે સંયમ ભાવ થતો નથી, છઠ્ઠા પાંચમા ગુણસ્થાન જેવો ટોટલ સંયમ ભાવ નથી, તો પણ અપ્રત્યાજ્ઞાનાવરણ ક્રોધમાન માયારોગના અભાવથી, અપ્રત્યાજ્ઞાનો ઉદય નથી એમને, તો એના અભાવથી શ્રાવકનો નિશ્ચય દેશ ચારિત્ર થાય છે. એટલે એમને દેશ ચારિત્ર, એક દેશ વ્રતોનો ભાવ થાય છે, તેને જ દેશ વિરત નામનું પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમા આદિ ઉપરના સર્વ ગુણસ્થાનમાં પણ નિશ્ચય સમ્યક દર્શન અને તેનું અવિનાભાવ સમ્યક જ્ઞાન હોય છે. ચોથાથી ઉપર બધામાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે જ, એ સમજી લેવા બરાબર, એના વિના પાંચમા છઠ્ઠા આદિ ગુણસ્થાન થતા નથી. હવે જો આ પાંચમા ગુણસ્થાનની ચર્ચા થઈ, હવે છઠ્ઠાની વાત કરીએ. જો આ છઠ્ઠામાં પછી સાતમા, એ રીતના દેવની વાત કરશે. છઠ્ઠું ગુણસ્થાન સંજ્વલન અને નોકશન, એના તીવ્ર ઉદયમાં જોડાવાથી, હવે એમને પહેલા તો ચાર, એટલે પહેલાના ચાર તો નથી, અનંતાનુગતિ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એનો ઉદય નથી, એ છેલ્લો સંજ્વલનનો ઉદય છે અને નોકશાયનો ઉદય છે. પણ એ દેવનો કેવો ઉદય છે કે તીવ્ર ઉદય છે. એના તીવ્ર ઉદયમાં જોડાવાથી સંયમ ભાવ તથા મલજનક પ્રમાદ, એ બંને એક સાથે થાય છે. જો કેમ કે એમને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનો પણ ઉદય નથી, એટલે એમને સંયમ લેવાનો ભાવ તો થાય છે, પણ સામે સંજલનનો તીવ્ર ઉદય છે, એટલે કેવો ભાવ છે કે મલજનક ભાવ છે. મલજનક એટલે જેને આપણે પ્રમત ગુણસ્થાન કહીએ, પ્રમત એટલે પ્રમાદી, લેજી. કેમાં લેજી? કેમાં પ્રમાદી? કે પોતાના આત્મામાં લીન નથી એટલે પ્રમાદી છે. ખ્યાલ આવે? એ બંને એક સાથે થાય છે. બ્રેકેટમાં, જો કે સંજ્વલન અને નો કશયનો ઉદય ચારિત્ર ગુણના વિરોધમાં નિમિત્ત છે, એ બેનો ઉદય છે ને, તો એ તો ચારિત્રને નેગેટ કરે છે. તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કશાયનો અભાવ થવાથી પ્રાદુર્ભૂત, પ્રાદુર્ભૂત એટલે ઉત્પન્ન સકલ સંયમ એમને છે. જો એટલું હંમેશા યાદ રાખવું. અનંતાનું બંધી કશાય કોને રોકે? કે જીવના સમ્યક ક્રોધા થવાને. બરાબર. પછી અપ્રત્યાખ્યાન કર્મ કોને રોકે? એને કિંચિત પણ સંયમ ન લેવાય, થોડું પણ ન લેવાય, એટલે જીવ અવિરત ગુણસ્થાનમાં છે. પછી પ્રત્યાખ્યાન વર્ણ કર્મ કોને રોકે? કે સંયમ લેતા રોકતા નથી, પણ સકલ સંયમ લેતા રોકે છે. ટોટલ સંયમ થવા દેતું નથી, એટલે દેશ વ્રતમાં ગુણસ્થાન આવે છે. અને સંજલન કોને રોકે છે? હવે સકલ સંયમ ને તો થવા દે છે, પણ સંજલન ટોટલ લીનતા ને રોકે છે, કે પૂરેપૂરું લીન થવા દેતું નથી. બરાબર. આથી આપણી છઠ્ઠા ગુણસ્થાનની વાત જો એક બ્રેકેટ ખુલ્લું વાંચીએ, એમને સંજલનનો ઉદય છે એટલે સકલ સંયમ છે, અને સોરી સંજલનમાં તીવ્ર ઉદય છે એટલે મલ છે, પણ પ્રત્યાખ્યાનાવરણનો ઉદય નથી એટલે સકલ સંયમ છે. બરાબર. તેથી આ ગુણસ્થાન વર્તી મુનિને પ્રમસ્ત વિરત અથવા ચિત્રલ આચરણી કહેવાય છે. ચિત્રલ આચરણી એટલે એમનું આચરણ ચિત્રલ, ચિત્રલ એટલે જાણે ચંચલ છે, એ થોડું પછી ફોકસ તો નથી, થોડું ચંચલ છે, એને ચિત્રલ આચરણી કહેવાય છે. બરાબર. આ કઈ છઠ્ઠા ગુણસ્થાન. હવે જો સાતમા ગુણસ્થાનની પરિભાષા વાંચીએ, પ્રમત વિરક નામના સાતમા ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? સોરી, અપ્રમત વિરક સાતમા ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? જીવના પુરુષાર્થથી, આ વર્ડ બધે જ લગાવી દેવાના, લખ્યું હોય કે ન લખ્યું હોય, જીવના પુરુષાર્થથી સંજ્વલન અને ન કશાયનો મંદ ઉદય થાય છે. એટલે છે સાતમું. આમ તમે ક્વોન્ટિટીથી જોવા જાઓ તો છઠ્ઠા ને સાતમાનો કાંઈ ફરક નથી, પણ જે સંજ્વલનનો ઉદય તીવ્ર હતો એ હવે મંદ થઈ ગયો. તો મંદ ઉદય થાય છે અને ત્યારે પ્રમાદ રહિત સંયમ ભાવ પ્રગટ થાય છે. પ્રમાદ રહિત એટલે કે હવે પોતાના આત્મામાં લીન થઈ જાય. જો પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી એવો કોઈ નિયમ નથી કે જીવ આત્મામાં જ લીન હોય, એને આત્માનો અનુભવ થઈ શકે ગમે ત્યારે, ચોથા પાંચમામાં, ચોથામાં મહિના છ મહિનામાં એક વાર, પાંચમામાં 15 દિવસમાં એક વાર, એવી રીતે. પણ સાતમા ગુણસ્થાનથી ઉપર બધા જ ગુણસ્થાનમાં નિયમથી જીવ આત્મામાં લીન જ છે. જેવી રીતના કોઈ મુનિરાજની ભૂમિકા, અહીંયા તો શાસ્ત્ર લખતા છે મુનિરાજ, પણ ધ્યાનમાં હોય અને લીન જ છે આત્મા, એનો ઉપયોગ બહાર છે જ નહીં, એવા મુનિ 7 થી લઈને 12 ગુણસ્થાનમાં હોય છે. એટલે એમના એંગલથી મુનિરાજનો વિચાર કરીએ એ તો આત્મામાં ડૂબેલા છે. હવે એમને ખબર જ નથી કે સાતમું શું ને આઠમું શું ને નવમું શું ને કર્મની શું અવસ્થા છે ને, એ બધું તો આપણે બહાર બેસીને એનાલાઇઝ કરીએ છીએ. ખ્યાલ આવે ને? આપણે પોતાને મુનિરાજની જગ્યાએ મૂકીએ તો બસ હું આત્મામાં લઈ છું. ખ્યાલ આવે? જો એમને સંયમ ભાવ પ્રગટે છે, તે કારણથી આ ગુણસ્થાન વર્તી મુનિરાજને અપ્રમત વિરત કહે છે. બરાબર. આ છઠ્ઠા સાતમાની આપણે ખાલી પરિભાષા જોઈ, સાતમાના હવે બે ભાગ છે, સ્વસ્થાન અને સાતિશય, એની ચર્ચા કરતું પછી નેક્સ્ટ ક્લાસ. જીમાં હે જીનવાણી ભારતી સોઈ જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે દો કાલો, સો વાણી મસ્તક નમો સદા તે તું. બોલો જીનવાણી માત જય.